पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम इह संसारे दलगत जल अति तरलम तदवत जीवितम अतिशय चपलम विद्धि व्याधि अभिमान ग्रस्तम लोकम शोकहतम समस्तम भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते
भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम इह संसारे खलु दुस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविंदम भज गोविंदम पुनरपि जननम पुनरपि मरणम ફરી ફરીને જન્મવું ફરી ફરીને મરવું ફરી ફરીને માતાના ઉદરમાં ગર્ભવાસ કરવો આવું જે સંસારનું જન્મ મરણનું ચક્ર એ પાર કરવું અતિ દુસ્તર છે એનાથી છૂટવું અતિ દુષ્કર છે પરંતુ અતિશય કૃપાળુ એવા ભગવાન જો દયા કરે તો પાર ઉતરાય એમ શંકરાચાર્યજી કહે છે. પહેલાં તો પુનર્જન્મ છે કે નહીં એ વિશે આપણે ગયા પ્રવચનમાં સાંભળ્યું. સાત બાબતો આપણે વિચારી કે શુદ્ધ બુદ્ધિથી જો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ખરેખર જીવ અવિનાશી છે અને જુદા જુદા દેહ ધારણ કરે છે અને સંસારમાં ભટકે છે. આપણે હિન્દુ ધર્મ તો દ્રઢપણે માને જ છે કે જીવ અવિનાશી છે, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન, અજર અમર છે અને અનેક જન્મો ગ્રહણ કરે છે, એટલે અનેક દેહ ધારણ કરે છે. જીવનો જન્મ નથી થતો, જીવ જે ધારણ કરે છે એ શરીર જન્મે છે, જુદા જુદા શરીરમાં વસે છે ને પછી પાછો બીજે જાય છે, ત્રીજે જાય છે, એમ ફર્યા જ કરે છે. એટલે હિન્દુ ધર્મ દ્રઢપણે માને છે, પરંતુ ભારતની બહાર જે સંપ્રદાયો એટલે કે ધર્મો પેદા થયા એમાંના મોટાભાગના કોઈ પુનર્જન્મમાં માનતા નથી. એમાં ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ પુનર્જન્મમાં માનતા નથી. આત્મા છે, અવિનાશી છે એ માને છે, પુનર્જન્મ નથી. મતલબ કે મનુષ્યનું મૃત્યુ થયું એટલે પછી એને દફનાવી દેવાનું, કબર કરી દેવાની, કબ્રસ્તાનમાં સુવડાવી દેવાનું. એટલે એનો જે જીવ છે ત્યાં સૂઈ રહ્યો. આ એ ધર્મની માનતા, માન્યતા. એટલે કબ્રસ્તાનમાં સૂઈ રહ્યો. પછી જ્યારે સૃષ્ટિનો અંત આવશે, જ્યારે આવે ત્યારે, ત્યારે ખુદા તાલા એટલે કે ભગવાન એ પૃથ્વીના બધા જીવોને પોતાની પાસે બોલાવશે, જેને સૃષ્ટિનો અંત એટલે કયામતનો દિવસ, કયામતના દિવસે ભગવાન પોતાના દરબારમાં બધા જીવને બોલાવશે. ત્યારે કબરમાં સૂતેલા બધા જીવો ઉઠી ઉઠીને ભગવાનના દરબારમાં જશે અને ત્યારે ભગવાન ખુદા તાલા એનો ન્યાય તોડશે, ઇન્સાફ કરશે પાપ પુણ્યના હિસાબે. અને ત્યારે જેણે પાપ કર્યા હશે એને નરકમાં નાખશે. પણ કેવી રીતે? સદાને માટે નરકમાં, અને જેણે પુણ્ય કર્યા હશે એને સદાને માટે સ્વર્ગમાં નાખશે. બસ પછી ત્યાંથી નીકળવાનો કોઈ આરો વારો નહીં. આવી એ ધર્મોની માન્યતા છે. આપણને તો ગળે ઉતરે નહીં, પરંતુ એ ધર્મમાં જન્મેલા બૌદ્ધિકો, વિચારકો, ચિંતકો, એમને પણ આ વાત કંઈ ગળે ન ઉતરે. વિચારે તો ખરા ને બાઇબલ ઉપર, કુરાન ઉપર કે જે તે બાબતો ઉપર, તો એમાં જે જે વિચારકો થયા, તો ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ, એ વિચારકોના એવા વિચારો છે કે જે લોકોએ પાપ કર્યા એને નરકમાં સદાને માટે નાખ્યા, તો ઈશ્વર શું એટલો બધો ક્રૂર, નિષ્ઠુર, દયાહીન છે કે કોઈ જીવથી ભૂલ થઈ મનુષ્ય દેહે તો પછી એને સદાને માટે નરકમાં નાખ્યો અને એને સુધરવાનો કોઈ સ્કોપ જ નહીં આપવાનો? પૃથ્વી ઉપર પણ કોઈને કોઈ ભૂલ થઈ હોય તો પણ ન્યાયાલયમાં ઘણા એવા કિસ્સાઓમાં એને ભૂલને સુધરવાનો અવકાશ છે, અને જેલમાં પૂર્યો હોય છતાં જો સારી વર્તણૂક હોય તો એને વહેલો છોડી મૂકવામાં આવે છે. આવી અહીંયા પણ જો વ્યવસ્થા સામાન્ય દયાળુ માણસમાં હોય તો પરવરદિગારમાં આવી દયા કેમ ના હોય? આ બહુ ખોટું કહેવાય. એમ તો મહાક્રૂર થયો ને, એનાથી વધારે વધીને ક્રૂર કોણ ગણાય કે પછી કોઈ માફ જ નહીં, કોઈ સુધરવાનો કોઈ રસ્તો જ નહીં આપવાનો, સ્કોપ જ નહીં આપવાનો. પુનર્જન્મ નથી એના વિરોધમાં આ વિચારે છે એ લાગે ખરું આપણને, મારો કોઈ સ્કોપ જ નહીં આપવાનો. બીજો મુદ્દો, ઘણી બાબતો ઉપર વિચાર છે પણ આપણે થોડા થોડા જ લઈએ છીએ. બીજો મુદ્દો કે જે પાપ કરે એને નર્કમાં નાખે કોઈ વાંધો નહીં, પુણ્ય કર્યા હોય એને સ્વર્ગમાં નાખે કોઈ વાંધો નહીં. પણ એવા જીવ કેટલા કે જેણે જિંદગીમાં પાપ જ કર્યા હોય, અને એવા જીવ કેટલા કે જેણે જિંદગીમાં પુણ્ય જ કર્યા હોય? બહુ જૂજ લોકો છે. મોટે ભાગે એવું હોય છે, ગમે તેવો પાપી હોય તો પણ એણે થોડાક તો પુણ્ય કામ કર્યા જ હોય, અને ગમે તેવો પુણ્યશાળી હોય તો પણ એણે થોડું ઘણું પાપ તો કર્યું જ હોય. કદાચ એવા થોડા પુણ્યશાળી આત્માઓ હોય કે જેણે જન્મીને મર્યા પછી સત્પુરુષો જેવા એવા કોઈ, તો એમણે કોઈ પાપ ન કર્યા હોય, એવું શક્ય છે. પણ એવો કોઈ પાપાત્મા તો ત્યાર સુધી સૃષ્ટિમાં ન મળે કે જેણે જન્મીને કોઈ સારું એકાદ કામ ન કર્યું. તો એનો અર્થ એ થયો કે પાપી હોય તો વધારે પાપ કર્યા હોય પણ થોડાક તો પુણ્ય હોય, પુણ્યશાળી હોય તેણે પુણ્ય કર્યા છે પણ થોડાક તો પાપ થયા જ હશે ને. તો હવે જેને સ્વર્ગમાં નાખ્યો પુણ્યના હિસાબે, તો એના જે પાપ કર્યા એનો ન્યાય ક્યારે? અને જેણે પાપ વિશેષ કર્યા અને એને નર્કમાં નાખ્યા, તો એણે જે સારા કર્મો કર્યા નીકળવાનો સ્કોપ નથી સ્વર્ગ અને નરકમાંથી બંનેમાંથી, તો પછી નરકમાં નાખ્યો વિશેષ પાપને લીધે, તો એને સારા કર્મો કર્યા એનો ન્યાય ક્યારે? એનું તો કોઈ શાસ્ત્ર કહેતું નથી. આજે વિચારે છે એ લોકો, તમારે માટે આ બધી બહુ જ નવી વિચારો સાંભળી રહ્યા છો. તેમ ત્રીજો મુદ્દો, બાળક જન્મ્યું એક દિવસનું છે કે એક વર્ષનું છે, બાળક બે દિવસનું છે કે બે વર્ષનું છે, અને એ મરી ગયું તો ન તો એને પુણ્ય કર્યું છે ન તો એને કોઈ પાપ કર્યું છે, તો એને ખુદા તાલા ક્યાં નાખશે? વિચાર, આને ક્યાં નાખવું જેને કોઈ પાપ જ કર્યું નથી કે કોઈ પુણ્ય કર્યું નથી, તો એને ક્યાં સ્વર્ગમાં નરકમાં? એના માટે વ્યવસ્થા છે. ચોથી બાબત કે જીવ હંમેશા, મનુષ્ય માત્ર હંમેશા પ્રગતિ ઈચ્છે છે, તો ધીમે ધીમે એનો ઉત્ક્રાંત થાય છે, પ્રગતિ થાય છે, અને ચેતના હંમેશા ઊંચી કક્ષાએ, એક્સ્ટ્રીમ કક્ષાએ પહોંચવા માટે હંમેશા તલસતી હોય છે. જો અહીંયા જ આમ પુનર્જન્મને અટકાવી દેવામાં આવે તો જે પ્રતિભા સંબંધ એવી જે બધી વ્યક્તિઓ આવી છે એ ક્યારે આટલી ઊંચાઈએ પહોંચી, એને કઈ રીતે પ્રગતિ કરી? કદાચ એને પ્રગતિ થઈ ગઈ જે તે પ્રકારે, તો બીજા એવા ઘણા છે જે પ્રગતિ કરી શકે એવા છે, એના પ્રગતિના ચાન્સ માટે ખુદાએ શું વિચાર્યું? એને પ્રગતિના ચાન્સ તો આપવા જ જોઈએ. એટલે આ જન્મે જેટલી પ્રગતિ થઈ તો એના માટે બીજે જન્મે આગળ પ્રગતિ હોવી જોઈએ, એ વિચારતા પણ એમ લાગે કે પુનર્જન્મ હોવો જોઈએ. આવું ત્યાં વિદેશીઓના, ખ્રિસ્તી ધર્મના ખાસ વિચારકોએ આવા બધા પ્રશ્નો ઉપસ્થિત કર્યા, અને એમાં વિશેષ ઘણા બધા પુસ્તકો છે, પણ બર્ટ્રાન્ડ રસેલ એનું એક બહુ પ્રસિદ્ધ પુસ્તક છે, વાય એમ આઈ નોટ એ ક્રિશ્ચન, હું ખ્રિસ્તી શા માટે નથી, બહુ સરસ પુસ્તક એમણે લખ્યું છે. તો ઘણા બધા વિચાર કરતા થાય છે કે ખરેખર શું, તો એમાંથી ઘણા લોકોએ તો પુનર્જન્મ એના વિશે બહુ ખાખા ખોળા બહુ કર્યા. સાચું શું કરે, આ બધા વિચારો આવે એટલે સ્વેજે પાછો, અને એ તો વિજ્ઞાનમય દેશ એટલે ગમે ત્યાં પહોંચે ગમે તે કરે. ઘણા લોકોએ ઘણું બધું શોધ્યું, વિચાર્યું, તેમને લાગ્યું કે ભલે બાઇબલમાં કહ્યું હોય પણ પુનર્જન્મ છે, ભલે આપણે બહુ છડે ચોક બોલશું તો મારી નાખશું પણ છે ખરું, એમને સુતા જ રે કબરમાં એ શક્ય નથી, આ ચેતના એમ રહે નહીં. આગલા પ્રશ્નોના પછી કોઈ જવાબ આપી નથી શકતા એમના ધર્મગુરુઓ, જે આપણે થોડા ઘણા, આટલા તો ઘણા છે પણ આમાંથી થોડા જોયા, પણ આટલાને કોઈ જવાબ ન મળી શકે. તો ઘણા લોકોએ આના ઉપર શોધ સંશોધન વિચારો કર્યા, પણ એમાંથી ખાસ અમુકના નામ અને કાર્યને આપણે જોવા જોઈએ. તો વર્જિનિયા યુનિવર્સિટીના ઇયાન સ્ટીવન્સન નામના પ્રોફેસર, એમને થયું કે ખરેખર પુનર્જન્મ છે, જાણે એણે એના માટે ભેખ લીધો, અને એણે 3000 કિસ્સાઓ એવા મળી ગયા કે જે બાળકોને એના પૂર્વ જન્મની પૂરેપૂરી યાદ હતી, એને જે એડ્રેસ આપ્યા, જે માતા પિતાના, ભાઈઓના, બહેનોના મૃત્યુની જે ઘટનાઓ એ બધું વર્ણન કર્યું, એ પ્રદેશોમાં તે ગયા, એમને મળ્યા, એમના સંબંધીઓને પણ મળ્યા, ઓળખી બતાવ્યા, ઘટનાઓ ઘટી, આ બધું જ એમણે કહ્યું, અને એવા 3000 કિસ્સાઓ ઇયાન સ્ટીવન્સને સંગ્રહિત કર્યા. એમાંથી સુપરમોસ્ટ 20 કેસીસ સજેસ્ટિવ ઓફ રીઇન્કાર્નેશન, પુનર્જન્મને નિર્દિષ્ટ કરતા એવા 20 કિસ્સાઓનો સંગ્રહનું એક પુસ્તક બહાર પાડ્યું. હલચલ મચી ગઈ, આમાં તો સ્પષ્ટ પુનર્ધર્મ બતાવે છે, અને પ્રોફેસર છે, બહુ જ વિચારી, બહુ જ તપાસીને લખ્યું છે, કોઈ દંતકથા અને કર્ણોપકર્ણ વાતો એમણે લખી નથી, અને યાન સ્ટીવન્સન પ્રોફેસર એટલે એક વેલિડ પર્સનલ કહેવાય, પર્સન કહેવાય, એટલે એની વાતને કોઈ ઉથાપી પણ ન શકે. પછી એમણે બીજું એક પુસ્તક લખ્યું, ચિલ્ડ્રન હુ રિમેમ્બર પ્રીવિયસ લાઈફ, એ બાળકો કે જેમને પૂર્વજન્મ યાદ કરે છે, પૂર્વજીવન યાદ કરે છે. ટોમ શ્રોડર નામનો એક પ્રોફેસર થયા, તો એમને આ પુસ્તકો વાંચ્યા, બધું જાણ્યું, તો સ્ટીવન્સનને મળવાનું બહુ મન થયું. એમને મળ્યા, એમણે જેટલો ઢગલો હતો એ બધું ટોમ શ્રોડરને આપ્યો, લ્યો આ બધું છે. તો એમણે પાછું બધું રીચેક કર્યું, તો એમને પણ એમાં તથ્યો લાગ્યા અને કે વાત બિલકુલ સત્ય છે આ. તો ટોમ શ્રોડરે પણ એક પુસ્તક લખ્યું, ઓલ્ડ સોલ્સ, પુરાતની અથવા તો સદગત આત્માઓ, એવું પુસ્તક એમણે લખ્યું. પુનર્જન્મ ઉપર આજે અમેરિકામાં વિદેશમાં ઘણા પુસ્તકો મળે છે. 81માં અમે પહેલી વાર અમેરિકા ગયા ત્યારે તો મને કંઈ બહુ ખાસ ખ્યાલ નથી, પણ 93માં અમે ત્યારે સાંભળેલું કે ઘણા પુસ્તકો પુનર્જન્મ ઉપર મળે છે, પણ ત્યારે કંઈ આપણે બહુ રસ દાખ્યો નહોતો. આપણે માનીએ છીએ તેમાં શું એ જોવાનું, પણ ત્યારનું આ બધું મગજમાં હતું ખરું. તો એ વાત એ ધર્મોના લોકોએ જ વિચારી. આજે તો ખ્રિસ્તી ધર્મ એમાં પણ ઘણા ફાટાઓ છે, અને ઇસ્લામ ધર્મમાં આપણે લાગે મુસ્લિમ બિરાદરો એક છે, પણ એમાં કેટલા એ ફાટા છે. જેમ ઘણા લોકોને ખબર નથી ને, ઓમ વિશાળ જ્ઞાન હોય, સંપ્રદાય વિશે બહુ જ્ઞાન ન હોય. અમે રાજકોટના અખબારમાં એક ભાઈ લખે છે, જ્યારે બે ત્રણ વાત લખે, આમાં ફાટા પડી ગયા, આમાં ફાટે પડી ગયા, અને સામેના સંપ્રદાયમાં પણ 6-7 ફાટા પડી ગયા. જો આમ છે તેમ છે, અરે ભાઈ અમે બીજાઓમાં 350-300 ફાટા છે, તમને ખબર નથી. અને પાછા વળી એમ કે એક જ સહજાનંદ સ્વામીને ભજે છે તો એકબીજા ત્યાં કેમ નથી જતા? ભાઈ સહજાનંદ સ્વામીની એકને ભજે છે, પણ વિચારધારા ઉત્તર દક્ષિણની હોય. કોંગ્રેસ ને ભાજપને ક્યાં કઈ મળે, અને આ વિચારધારા જ મળે નહીં, આખી બધી વસ્તુ જુદી હોય, પોતાના ઈષ્ટદેવ હોય એની વિચારધારાથી પણ વિપરીત વિચારધારા હોય, હવે એકબીજાને કેમ ફાવે બધું? એટલે સૌનું ભજન કરે, કરવા દો ને, એકલો હાલતા હશે તમને ખબર. એ સંપ્રદાયનો મામલો છે. તમે સંપ્રદાયને એક કરવાની વાતો કરો છો, સમાજમાં કેટલાય ફાટાઓ છે એનું એક કરો ને. એ કાંઈ ન કરો તો કાંઈ નહીં, આખા દેશમાં બે જ મુખ્ય પાર્ટી રાખો ને તોય દેશમાં ક્યાંક વ્યવસ્થિતતા ગોઠવા છે. એનું કરો ને, બે જ પાર્ટી. આ નાના પ્રાદેશિક પક્ષો એ બધા કેટલાય બધા ગોલમાલ પૈસા થી ખરીદી ના તે, બે પક્ષોનું કઈક કરો ને, એવું તો સરખું ચાલે. તો ઇસ્લામ અને ખ્રિસ્તીમાં અનેક ફાટાઓ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મૂળભૂત રીતે પુનર્જન્મમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ નથી માનતા, પણ એના કેટલાય ફાટાઓ આજે પુનર્જન્મમાં માને છે. એક તમને બહુ સરસ વાત કરું, ફ્રાન્સમાં નામે બહુ આમ વિચિત્ર હોય એ લોકોના, તો એ પ્રસિદ્ધ લેખક થયા ફ્રાન્સના, એનું નામ છે કેમાયલ પ્લેમેરિયન, કેમાયલ પ્લેમેરિયન. એણે એક પુસ્તક લખ્યું છે લીન કોનું. આ ફ્રાન્સમાં લેખકે એક પુસ્તક લખ્યું છે, એમાં પણ એમણે ઘણી બધી સત્ય ઘટનાઓના આધારે આ બધી વિચારણાઓ કરેલી. એમાં એક પ્રસંગ લખ્યો છે ફ્રાન્સના સેનાના કેપ્ટનનો, એનું નામ છે સેનેગલ. સેનેગલ એના ઓરડામાં સૂતો છે. મને બહુ ગમ્યો આ પ્રસંગ. આ કોઈ આપણા દેશમાં જન્મો નથી. આપણે રૂઢી એની કોઈ એને ખબર નથી, છતાં સામ્યતા તમે જોજો. કારણ કે સત્ય સત્ય જ હોય છે. 3 ને 2 5 એ સત્ય છે. જેટલાને એ સત્ય લબ્ધ થયું હોય બધાનો જવાબ કેટલો આવે? 5 જ આવે. પણ જેને ખબર નથી એ કોઈને 3 જવાબ આવે, કોઈને 4 આવે. ખોટામાં જ અનેક વિધતા હોય છે. સત્ય હંમેશા એક જ હોય છે. અસત્યમાં બધી વેરાયટી હોય છે, સત્ય તો એક જ હોય. તો સેનેગલ કેપ્ટન સેનાના એ પોતાના ફ્રાન્સ દેશમાં એના ઓરડામાં સૂતા છે. અર્ધી રાત છે, ઘસઘસાટ ભર ઊંઘમાં છે. એવી અર્ધી રાત ભાંગી હશે ત્યારે એની છાતી ઉપર કોઈક ચડી બેઠ અને ભયંકર એને આમ ગભરાવણ થઈ. ગભરાઈ જાય સ્વાભાવિક, અર્ધી અર્ધી રાત અને આમ છાતી ઉપર કોઈ ચડી બેસે, એકદમ આમ આફળો ફાફળો થઈને પેલો જાગી ગયો. જાગીને જ્યાં જોવે ત્યાં બાજુમાં એના દાદીમાં ઊભા હતા. એટલે આ સેનેગલ વિચારે દૂર ગામડામાં એની દાદીમાં જીવિત છે. થોડા વખત પહેલા એને મળીને આવ્યો છે. દાદી ઉપર એને હેત બહુ છે, દાદીમાને આ દીકરાના દીકરા ઉપર બહુ હેત છે, ગ્રાન્ડ મધર. તો એ તો દૂર ગામડે જીવિત છે, આખો ઓરડો પેક છે, સ્ટોપર લાગેલી છે. દાદીમાં અહીંયા ક્યાંથી? મારી છાતી ઉપર ચડી બેસું, પછી હું જાગી ગયો, સામે ખૂણામાં ઉભા રહી ગયા. એટલે તમે એમ જ્યાં કહ્યું ત્યાં દાદીમાં બોલ્યા કે બેટા, હું તને અલવિદા કહેવા માટે આવી છું. હવે હું ને તું ક્યારેય મળી નહીં શકીએ. એટલું કહ્યું એટલે એકદમ ઊભો થઈને એમને પગે લાગવા માટે જેવો પથારીમાંથી ઊભો થવા ગયો એટલે દાદીમાં અદૃશ્ય થઈ ગયા. ઓરડ તો બંધ જ છે. સેનાનો કેપ્ટન આ આખી ઘટનાને એટલી બધી વિચારે, ન ઊંઘ આવે, ન કંઈ ઉત્તર મળે. શું છે આ બધું? એણે રાત કેમ કાઢી હશે તો એ જાણે. સવાર પડ્યું, જાગ્યો, ત્યાં જ એને ટેલિગ્રામ એટલે કે તાર મળ્યો, ગ્રાન્ડ મધર ઇઝ એક્સપાયર્ડ. અને એનો જે સમય લખ્યો હતો, તમારા દાદીમાનું અવસાન થયું છે, સમય લખ્યો હતો તારમાં, એ સમય મૃત્યુનો એની થોડી ક્ષણો પછી જ આને ત્યાં દાદીમાં આવ્યા. આનું શું? ઘણું બધું માગી લે છે ને. આ બહુ જ ભારપૂર્વક આ સત્ય ઘટનાનું વર્ણન પ્લેમેલિયરને કર્યું છે. એનો અર્થ એ થયો કે આત્મા અવિનાશી છે, ચેતના મરતી, એ કોઈ કેમિકલ રસાયણ નથી. આપણે તો હિન્દુ ધર્મમાં માનીએ જ છીએ કે પુનર્જન્મ છે ને આત્મા અવિનાશી છે. આ મેં તમને જે નથી માનતા એમાં પણ કેવા સંશોધન થયા છે. એ એટલા માટે કે હું કહું છું આ કે આપણે ત્યાં સ્વામી સચ્ચિદાનંદજીને વાંચનારો ઘણો મોટો વર્ગ ખરો. એટલે મારે એટલી ભલામણ છે, સચ્ચિદાનંદજીની ઘણી વાતો સારી હશે પણ બધું બ્રહ્મવાક્ય માનીને સ્વીકારી ન લેતા. જોકે એ પણ એટલા જ ખુલ્લા દિલના છે કે મારી વાત તમારે બધી બ્રહ્મવાક્ય માનીને સ્વીકારવી નહીં, પણ જે એનામાં જોડાયો હોય એ લગભગ બધું માનવા જ તૈયાર હોય. એટલે એમના માટે આપણે આ વાત કહીએ છીએ કે બધી જ વાત સ્વામીજીની માનવા યોગ્ય નથી. એ એમની રીતે બધી એમણે લખી છે, એના બધા આશયો જુદા છે. એટલે આ બધી વાતો, આત્મા અવિનાશી છે, પુનર્જન્મ છે, એ બધી વસ્તુ સત્ય છે. આપણે ત્યાં મહાભારત, ભાગવત, રામાયણ, ગીતા આ બધામાં પુનર્જન્મની કથાઓ છે. ભાગવતની અંદર નારદજીના 3 જન્મોની કથા છે. પહેલા ગાંધર્વ હતા, પછી દાસી પુત્ર થયા, પછી બ્રહ્માના પુત્ર માનસ પુત્ર થયા. જડ ભરતના ત્રણ જન્મની કથા છે. ચક્રવર્તી ભરત મહારાજ હતા, પછી વાસના રહી હરણના બચ્ચામાં એટલે હરણનો જન્મ મળ્યો, અને પછી ફરીથી બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. પણ ખબર પડી ગઈ કે આ બહુ ડાપણ કરવામાં સાર નથી સંસારમાં, એટલે જાણી જોઈને ગાંડાને જેમ વર્ત્યા અને ભગવાનમાં મન દઈને ભજન કર્યું, એટલે એ જડ ભરત કહેવાય. તો જય વિજય વૈકુંઠના પાર્ષદ હતા, પણ શાપ થયો અને એમના ત્રણ ત્રણ જન્મોની કથા પણ આપણા પુરાણોમાં છે કે જે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા, પછી રાવણ અને કુંભકર્ણ થયા, અને પછી દંતવક્ર અને શિશુપાલ થયા. તો મનુ શત્રુપા જે છે એ જ મહારાજા દશરથ અને કૌશલ્યાજી થયા. આવી ઘણી કથાઓ આપણે ત્યાં ભાગવત રામાયણ વગેરે ગ્રંથોમાં બધે મળે છે. પણ આ તો બહુ જ દૂરના વર્ષોની વાત છે ને, નજીકના વર્ષોની અને થોડી આમ તમે આ બે પ્રસંગો હું કહીશ કદાચ તમે સાંભળ્યા જ હશે, પણ આના કોન્ટેક્સ્ટમાં નહીં સાંભળ્યા હોય. પુનર્જન્મના કોન્ટેક્સ્ટમાં, સંતના આશીર્વાદના કોન્ટેક્સ્ટમાં, સંદર્ભમાં સાંભળ્યા હશે. આ પુનર્જન્મના સંદર્ભમાં તમે સાંભળજો, તમને એક નૂતન રસ મળશે અને એક નવું કંઈક સ્પાર્ક થશે. સૌરાષ્ટ્રમાં કાલસારી ગામ છે. કાલસારી ગામમાં થોડા હરિભક્તો, એમાંથી એક હરિભક્તએ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરને એક ખેતર ભેટ આપ્યું. એટલે એ ખેતરમાં વાવવું, રખોબું કરવું અને જે કાંઈ ઉત્પાદન આવે એ ગરીબો અને દેવની સેવામાં વપરાય એ માટે ડુંગરસિંહ ભગત કરીને પાર્ષદને ગુણાતીતાનંદ સ્વામીએ કાલસારી ખેતર માટે મોકલ્યા. ભગત બહુ જ સારા, શ્રીજી મહારાજ અને સ્વામીને વિશે ખૂબ હેત વર્તન પણ એવું, ઉપાસના આજ્ઞા પણ એવી, તો બળપૂર્વક સહજાનંદ સ્વામીનો મહિમા હોય જ એટલે ગામના બધાને બોલાવે, હરિભક્તોને વાતો કરે, બીજાને પણ વાતો કરે, એમ કરતાં કરતાં ઘણાને સત્સંગ થયો. સેવા ભાવનાથી ખેતરમાં પછી એ ભક્તો બધા કામ કરતા હોય ત્યારે પાછા ભક્ત એને ડુંગરસિંહ ભગત એને ભગવાન સ્વામિનારાયણની વાતો કરે અને બળપૂર્વક ખૂબ કાલસારીમાં પછી સત્સંગ જામ્યો. વખત જતા ગુણાતીતાનંદ સ્વામી ફરતા જોઈ, ફરતા ફરતા કાલસારી આવ્યા અને એ ખેતર જોવા માટે પણ પધાર્યા. બધા હરિભક્તોનું ઝુંડ તો ભેળું થઈ જાય જે ગુણાતીત બાપ પધારતા હોય, એટલે પછી શું કહેવાનું હોય. રોમ રોમ આમ ખુમારી જોવો સહજાનંદી એવા એ સંત. તો ત્યાં ખેતરે નાહ્યા પછી બેઠા, બધો અહેવાલ ડુંગરસિંહ ભગતે સ્વામીને આપ્યો. પછી ડુંગરસિંહ ભગતે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ ગોવિંદભાઈ જ્ઞાતીય કોળી, હરિભક્ત બહુ સારા, સેવાભાવી પણ એટલા, ભજન પણ એનું, 52 વર્ષની ઉંમર થઈ છે પણ દીકરો નથી. એમને પોતાને મનમાં કાંઈ નથી, પણ હવે બૈરાનો સ્વભાવ એટલે ઘરનાને એમ થાય કે આપણને સૌ વાંજિયા કહે છે, તો આ મેણું ભાંગે તો સારું. તો સ્વામી જો આપ કૃપા દ્રષ્ટિ કરો તો દીકરો થાય. સ્વામી કે સારું, લાવો જળ. તુંબડી ભરીને પાણી આપ્યું. ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા અને ચાલતા થઈ ગયા. હવે બધા જોવે કે આ શું છે. તો ત્યાં એક ટિમ્બરવાનું બહુ જ મોટું ઝાડ હતું. સ્વામી ત્યાં આવીને ઊભા રહ્યા અને ટિમ્બરવાને ભગવાનને શરણે લીધો, વર્તમાન શરણાગત મંત્ર બોલીને, અને ટિમ્બરવાને સત્સંગી કર્યું. અને પછી સ્વામીએ પાણી છાંટીને કહ્યું, લ્યો આ ટિમ્બરવાનું ઝાડ કાપી નાખો, આમાં રહેલો જે જીવ હતો એને અમે ગોવિંદભાઈને ઘેર મોકલ્યો છે, 10 મહિને એને દીકરો થશે. 10 મહિને એક્ઝેક્ટ ગોવિંદભાઈને ત્યાં દીકરો કયા પ્રમાણે થયો, નામ પાડ્યું ભીમભાઈ. ગોવિંદભાઈએ તો એ થડ બરાબર જેટલું સારું સીધું સોટા જેવું હતું જાડું થડ એ કાપી અને ગમે તેમ કરીને પોતાના ઘેર પહોંચાડીને ફળિયામાં સામે ઊભું રાખી દીધું. આ સ્મૃતિ હતી. સમય જતા તો દીકરો થયો. સ્વામીએ કહ્યું તો 10 મહિને થશે, 10 મહિને દીકરાનો જન્મ થયો. ભીમભાઈ ધીમે ધીમે મોટા મીંડા થવા, કાલસારીમાં પણ સત્સંગ વધ્યો. પછી હરિભક્તોએ વિચાર્યું કે આપણે મંદિર કરવું છે, તો મંદિર પણ થયું. પછી એમાં જૂના મંદિરોની સિસ્ટમ, સામે સિંહાસન હોય તો પછી આટલા સુધીમાં એક માળિયું કરે જેના ઉપર ઠાકોરજીની ચીજ વસ્તુ હિંડોળાની વગેરે રહે. તો એ માળિયું કરવા માટે મોટા મોટા લાકડાના પીઢિયા જોઈએ. તો એ ગોવિંદભાઈએ પેલું જ થડ લાવ્યા ટિમ્બરવાનું અને એના પાટિયા બનાવી, પીઢડા બનાવીને એ ત્યાં માળિયામાં જ એને જડી અને માળિયું બનાવ્યું. ભીમભાઈ આગળ જતા સમજણા થયા અને ભજન કરતા થયા, પણ એ પીઢડું જે પાટિયું ટીમરવાનું એની નીચે એક પગા ઊભા રહી શ્રીજી મહારાજની મૂર્તિ સામે જોઈને ભજન કરે અને પોતાના મનને ઉપદેશ આપે કે મનમાં પહેલા તો આ હતો, આ તો ગુણાતીત બાપ જેવા ગુરુ તને મળ્યા ને એમની કૃપાદ્રષ્ટિ થઈ ત્યારે આવા જળ જેવા ઝાડમાંથી તું માણસનો દેહ પામ્યો અને આવા ભગવાન સ્વામિનારાયણનો આશ્રય થયો છે, માટે હવે મનમાંથી બીજું કાઢીને એમનું અખંડ ભજન કરી લેજે અને ધર્મમાં રહેજે. આવો સતત ઉપદેશ આપતા અને ભજન કરતા એ પીઢડો આજે પણ ટીમરવાનું પાટિયા એ આજે પણ કાલસારી મંદિરમાં છે. હવે કોણ કહે પુનર્જન્મ નથી. બીજો કિસ્સો એ તમારો જાણીતો છે, જો કોન્ટેક્સ્ટથી રસ કેટલો આવે છે, બદલાય છે. અમદાવાદ પાસે ચીખલોદ ગામ મહાનુભાવાનંદ સ્વામી પધાર્યા. હરિભક્તો ઘણો સમુદાય, અમારે મંદિર કરવું છે, સ્વામી મેંડા મંદિરનો આદર કર્યો, મંદિર પૂરું થયું પણ માળવાનું, લાકડા જોઈએ, મોટા પીઢડા જોઈએ, તો કીધું કે એના માટે લાકડું જોઈએ, મોટા ઝાડ કાપવા પડે. તો કોઈએ કીધું એવા ક્યાં છે, કોઈએ આપ્યું કે ભાઈ આ બાજુમાં અંબઈદાસની વાડી છે ને ત્યાં લીમડા ખૂબ છે, અંબઈદાસ જો લીમડા આપે તો આપણું મંદિર આખું મળાઈ જાય ને બહુ સરસ કામ થાય. લીમડા તમે એક જુઓ ને બીજા મોહ, બીજો મોહ, ત્રીજા મોહ, એવા લીમડા છે, આવા સીધા ને સરસ લીમડાઓ બીજે ક્યાંય તમને જોવા ના મળે. સ્વામી કે હાલો આપણે નાવા જઈએ. વાડીએ નાવા પધાર્યા, લીમડાની હાયરું આમ જોઈને સ્વામી કે અમારા લીમડા ગજબના છે, આવા વ્યવસ્થિત લીમડા ક્યાંય જોયા નથી, વાંકા ચૂકા આમ આમ બધા થઈ ગયા હોય પણ આ તો અમારા હોટા જેવા પણ. એટલે સ્વામીને થયું કે છે તો આમાં મંદિરના કામમાં આવે એવા. એટલે ધીમેથી બેઠા નાયન અંબેદાસ પટેલ બેઠા, સંતો હોય એટલે સેજે આવે, એને સત્સંગ નહીં. અંબેદાસ સામે બેઠા એટલે સ્વામી ધીમેથી કહ્યું કે અંબેદાસજી, તો કે હા બાપા, આ મંદિર થાય છે તો એના માટે લાકડું જોઈએ, લાકડા માટે આ લીમડા અમને બહુ ગમ્યા છે, જોઈએ છે. ના મહારાજો, બોલશો જ નહીં, આ લીમડાને તો મેં મારા દીકરાની જેમ ઉછેરીને મોટા કર્યા છે, મારા ખેતરમાં આ લીમડાની હાયરું છે, એવી તમને જો ક્યાં હાયરું દેખાય તો મારી છાતીમાં ડામ દો, આવા લીમડા તમને મળે એટલે માટે આ મારા દીકરા તુલ્ય, એક કઈ લીમડાની કોઈ ડાળી ના કાપી શકે સા. એટલે એ કાપવાની વાત રેવા દો, બીજી વાત કરો મા બાપ. સ્વામી મૌન થઈ ગયા, હવે શું કરું, કેવા જેવું કહી દીધું એને, ડાળી ન કાપવા દે, થડ કાપવા દે. એટલે સ્વામી મૌન થઈ ગયા. બાજુમાં હરિભક્ત બેઠા હતા, એમણે સ્વામીને કાનમાં કીધું, સ્વામી અંબઈદાસને દીકરા કોઈ નથી, સંતાન કોઈ છે નહીં, તમે જો એને દીકરા આપો તો મને લાગે છે કે તમારા જોશે એટલા લીમડા આપશે. દીકરા કોને નો છે, આખેર લીમડો લીમડો ભલે દીકરાને જેમ ઉછેર્યો હોય. એટલે માનો અત્યારથી તો બધા રોકડા કામ. એટલે માનુભાવ સામે કે કહેતા શું નથી, એટલે કે પટેલ તો હા બાપા તમારે દીકરા નથી, હા નથી, હવે એક મારે ખોટ છે, બાકી તો જોવાના વાડીનો પાટડો એ મોલાતું લેરાય છે પણ દીકરો નથી મા બાપ, એનું દુઃખ ભારો ભાઈ. સ્વામી કે જેટલા લીમડા આપો એટલા દીકરા આપો, હે તમે વિચાર કરો, એક તો સંતની મહાનતા અને સહજાનંદ સ્વામીની આ પરંપરા, હે, અને તમે જેટલા માગો એટલા દીકરા, જેટલા લીમડા આપો એટલા દીકરા આપો, અરે મા બાપ તો તમારે જોઈએ એટલા લઈ જાઓ. સ્વામી કે આ મંદિરનું કામ છે, જાજા લીમડા જોઈએ, પટેલ પછી બહુ વસ્તાર હાચવો હારો નહીં. એટલે સ્વામી કે જો એમ કરો પટેલ, તમે જેટલા લીમડા આપો એટલા દીકરા તમને આપ્યા, પણ એમાં આપણે ભાગ પાડીએ, અડધા અમારા ને અડધા તમારા. એટલે શું, અડધા સાધુ થઈ જાય, અમારી સેવામાં, ભગવાનની સેવામાં, સત્સંગની સેવામાં જીવન ગાળે ને અડધા તમારો વારસો જાળવે. તો કઈ વાંધો નહીં મા બાપ, બહુ સારું કર્યું, લ્યો. અને મહાનુભાવાનંદ સાહેબ વર્તમાન ધરાવતા જાય ને અંબઈ ને દાસને ત્યાં એ જીવને મોકલતા જાય. સાત લીમડા કાપ્યા તો સાથે સુથાર હતો, એમણે કીધું કે મા બાપ હવે બસ આટલા લીમડામાં આપણું મંદિરનું કામ પૂરું થઈ જશે. તો હરિભક્તો કે બા હા અડધાનું વાત થઈ છે, સાતના અડધા કરવા કેમ. એક વૈદ્યો એના બે બટકા કેડીમાંથી થોડા થાય છે. એ હુતાર કે એ હું કોઈ ના જાણું, મને કઈ ખબર નથી, પણ આ મંદિરનું કામ સાતમાં પૂરું. મહાનુભાવાનંદ સ્વામી કે મંદિરનું કામ પૂરું થઈ જાય તો આપણે આઠમું કપાય નહીં, કારણ કે મંદિર માટે આપણે વાત કરી છે. હવે તો પણ સ્વામી આ સાતના ભાગ કેમ થાય છે? એ બેઠા છે ને મહારાજ, એ બધું સંભાળી લે છે, આપણે બસ એમને સોંપ્યું. હવે આપણે જે સ્વામી નારાયણ, હાલો લીમડા હાથ લઈ લ્યો. કેવું તમે વિચારો? હે, આવી બધી ઘટનાઓ હોય છતાંય મૂર્ખા એમ કે સત્સંગમાં કાંઈ નથી, ભગવાન જેવું કાંઈ નથી. સમય ગયો, મંદિરનું સાત લીમડામાં કામ થયું. સ્વામીના કહ્યા પ્રમાણે એક પછી એક અંબયદાસને જે સાત દીકરાના જન્મ થયા, આઠમો ન આવ્યો. અને સાત દીકરામાંથી સમય જતા ત્રણ સાધુ થયા અને ચાર ઘેરે રહ્યા. હવે સાડા ત્રણ કરવાના ને, એટલે કોઈ કોઈને બધા વાટ જ જોઈ રહ્યા હોય કે આનું અર્ધું કેમ થાય છે. પણ જુઓ ઠાકોરજી કેવું કર્યું, ત્રણ સાધુ થયા, ત્રણ ચાર ઘેરે રહ્યા, એમાંથી એક ચોથો હતો ને એને 40 વર્ષે એવો વૈરાગ ઉપજો કે બધું ઘરબાર મૂકીને એ બધા જે ત્રણ સાધુ આગળ થયા ને કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં સાધુ થયા, ચાર ઘેરે રહ્યા, એમાંથી ચોથાને વૈરાગ 40મે વર્ષે 40 વર્ષ સંસારમાં રહ્યા, વૈરાગ ઉપજો, એ બધું મૂકીને કાળુપુર મંદિરે પાછા સાધુ થયા અને 40 વર્ષ જીવા, 40 સંસારમાં રહ્યા વર્ષ અને 40 વર્ષ સાધુમાં રહ્યા. થઈ ગયા ને એક્ઝેક્ટ 3.5. તમે વિચાર તો કરો, રૂવાડા ઉભા થઈ જાય એવી વાત. 3.5, 3.5 એક સંત બોલીને વયો જાય છે પણ ભગવાન જાગે છે પછી. અને એ લીમડાવાળા સાધુ, એની પરંપરામાં પણ જે એના શિષ્યો થયા એ કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં લીમડાવાળા સાધુ કહેવાતા, હમણાં સુધી હતા, પછી એની પરંપરામાં કોઈ ના રહ્યું એટલે એ જતું રહ્યું, બાકી હમણાં સુધી એ લીમડાવાળા સાધુ કહેવાતા. બોલો, હવે આ થોડી કંઈ કરણો કરણો સાંભળેલી વાતો છે, પુરાવા સાથેની વાતો છે. તો આ રીતે આપણે ત્યાં પુનર્જન્મની, આત્માની, અખંડતાની, અમરતાની અનેક કથાઓ છે અને એના પુરાવા પણ છે. હવે વિચારવાનું એ છે કે આ જીવ ગર્ભવાસ, લક્ષોરાશી એમાં ભટકે છે શા માટે, શા માટે પુનર્જન્મ ધર્યા કરે છે, અને એ પુનર્જન્મમાંથી છૂટવાનો ઉપાય શું? બસ હવે આ બે મુદ્દા ઉપર આપણે વિચારવાનું છે. આગલી જે પુનર્જન્મની વાતો કરીએ કે તમારા માટે નથી કરી, તમે તો જાણો જ છો, પણ ઘણા એવા હોય છે. આપણી ગઈ સભામાં એક ભાઈએ ખાલી આ પ્રકાશભાઈને સેજે સેજે પ્રશ્ન પૂછ્યો હતો, એ કે તમે લોકો આત્મા અખંડ છે, અમર છે, માનો છો અને પુનર્જન્મ છે એવું બધું માનો છો? એને આગલે દિવસે પૂછ્યું હતું. આ વળી એમણે એમ કીધું કે મને આવું બધું અમે માનીએ છીએ, પણ તમે સભામાં આવો. આવ્યા ને આપણે એ ગયા શુક્રવારે એ જ વાતો કરી હતી, ઓલો તો આમ જ થઈ ગયો, આપણે એ જ વાતો કરી છે જે આવી હતી. એમને તો બહુ જ સારું લાગે ને, એકને પણ જો એનો પ્રશ્નનો, જિંદગીનો સમાધાન મળી જતો હોય તો આપણા માટે બહુ ફરક નથી પડતો, એના માટે બહુ ફરક પડે છે. હવે આપણે વિચારવાનું એ છે, એમાં આપણે પણ વિચારવા જેવું છે કે પુનર્જન્મ શા માટે થાય છે, લક્ષોરાશી જીવ શા માટે ફરે છે, અને આ જે જન્મ મરણનું ભયંકર ચક્ર છે એમાંથી નીકળવાનો ઉપાય શું? પહેલી વાર બહુ સરસ તમને એક કથા કહું, સાંભળવી છે? વાત મૂકી દો. પણ અષ્ટાવક્ર મહારાજ અને જનક મહારાજ સત્સંગ કરતા, અષ્ટાવક્ર મહારાજ ગુરુ અને જનક મહારાજ એમના શિષ્ય,